तुलसीदास जी पोताना इष्टदेव ने पहाड़नी गुफा में बिराजेला जोई अनेक प्राकृत मनुष्य नी माफक बातों करता होय भगवान अवतरित थया छे, भगवान स्वयं पधार्या छे मानव तन में, एटले तुलसीदास जी पण भगवान ने एक प्राकृत तरीके थोड़ाक नीचे लावे छे एमनी साथे बेसवा माटे। ने भगवान स्वयं पण प्रकृति ना केटला प्रेमी छे, पण भगवान द्वारा ए प्रकृति केवी सात्विक छे एनु दर्शन करावता तुलसीदास जी के छे कि प्रभु लक्ष्मण जी सहित प्रवर्षण पर्वत उपर बिराजा छे, चौमासानो समय छे, आकाशमां बादळो गरजी रह्या छे, मोर टवकी रह्या छे, अने हळवाश भर्या वातावरणमां भगवान एक स्फटिक शिला उपर विराजमान थई लक्ष्मणजी साथे अनेक प्रकारनी वातो करे छे। अने एमां एक मनुष्य जीवननी साहजिकता के पछी माणस तरीके जीवता माणसनी एक दयापात्र स्थिति होय एनु वर्णन करता के छे, भगवान ना श्री मुखे मुकावे छे, लक्ष्मण जो तो खरो आकाश ना वादळा अहंकार जेम गरजतो होय ने माणस ना जीवन मा घन घमंड, जेम माणस ना जीवन मा अहंकार गरजतो होय एमा वादळा गरजी रह्या छे, गरजत घन घोरा, आ भयंकर वादळाओ घोर वादळा चढ़ी आव्या होय अने गड़गड़ाहट नो कोई पार ना एवी रीते गरजी रह्या छे, અને મારું મન જાણે કે પ્રિયા વગર સ્ત્રી સીતાજી વખર વગર આમ ભય પામી રહ્યું છે, જો લક્ષ્મણ આકાશમાં ઊંચા પહાડ ઉપર બેઠા છે ને, કે જો આકાશની અંદર આ વીજળીઓ ચમકે છે, પણ એ વીજળીઓ ચમકે છે ખરી, પણ છતાંય વાદળાની અંદર રહી શકતી નથી, પાછી બહાર નીકળે, પાછી ચમકે છે, પાછી અદ્રશ્ય થઈ જાય છે, ચંચળતા, વીજળીનું જે ચાંચલ્ય છે એનું દર્શન કરતા કે જો આ વીજળી છે વાદળની અંદર રહી શકે, સમાઈ શકતી નથી, પાછી ચમકે છે, અદ્રશ્ય થાય છે, આ વીજળીનો સંબંધ કેવો છે વાદળ સાથે, દુષ્ટ માણસ, દુર્જન માણસ, કોઈક એનો પ્રેમ ક્યારે પણ કોઈના પ્રત્યે સ્થાયી હોય નહીં, સ્વાર્થ હોય, સ્વાર્થ લાગી કરહી પ્રીતિ, જ્યાં કંઈક એને મળવાનું હોય, જ્યાં એનું કંઈક થવાનું હોય તો જ એની સાથે સંબંધ, બોલે નહીં, એની હામુંય ના જોવે, ખબર નહીં હામુ જોવાને કદાચ પૈસા કિંમત ચૂકવવી પડતી હોય, ખલકે પ્રીતિ જથા સ્થિર નહીં, જેમ દુષ્ટ દુરાચારી માણસ હોય ને કોઈની સાથેનો સંબંધ એનો સ્થિર હોય જ નહીં, એનું એનું દુષ્ટપણું ક્યાં પોસાય છે, એનો સ્વાર્થ ક્યાં બને છે, ત્યાં જ બાકી ત્યાંથી ઉખડીને બીજી, ગમે તેવો સજ્જન માણસ હોય ને તો એની સાથે સ્થિર રહી જ ના શકે, જો લક્ષ્મણ આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે અને જલદ એટલે વાદળા છે આમ ધરતીની નજીક આવીને, તમે પહાડ ઉપર જોશો ને તો વાદળો પહાડમાં આમ ઘસાઈને જતા હશે, વાદળને પહાડની અંદર છવાઈને જતા હશે, એમ બરસાઈ જલદ ભૂમિની રાય, વાદળાઓ વર્ષી રહ્યા છે આમ જમીનથી છેક નીચે આવીને, જેમ કોઈક સજ્જન માણસ હોય, જેમ જેમ વિદ્વાન થતો જાય, જેમ જેમ જ્ઞાની સમજણો થતો જાય, તેમ તેમ એનામાં વિવેક આવે, એનામાં નમ્રતા આવે, વિદ્યા વિનય સંપન્ને, બ્રાહ્મ કોઈ પણ હોય, વિદ્યા જેની જેની પાસે આવે, જેમ જેમ વિદ્યા આવતી જાય સજ્જન પાસે, એમ વિનય સંપન્ન થતો જાય, વધારે ને વધારે વિનય સંપન્ન, જેટલો વિદ્વાન થાય એટલો વિનયથી ઝૂકતો જાય, જેમ દાદાજી કૃષ્ણ કરજો વિનય વિવેક જુઓ એમની એમની સમીપમાં બેસીને શીખવાનો પાઠ ભણવાનો મળે. તો જથા નવહી બુદ્ધ વિદ્યા પાય. બહુ બુદ્ધિશાળી, બહુ સમજુ માણસ જેમ જેમ સમજણો થતો જાય, જેમ જેમ એનામાં જ્ઞાન આવતું જાય ને, એમ ઝૂકતો જાય, ઝૂકતો જાય, ઝૂકતો જાય. કેવી રીતે? અમાની માન અદો માન્ય, પોતે માન્ય હોય, સર્વ રીતે સર્વશ્રેષ્ઠ હોય, બધી જ રીતે પૂજ્ય હોય, વિદ્વાન હોય, સમજુ હોય, છતાંય અમાની, બીજાને માન આપવા વાળા, માન અદો માન્ય હોવા છતાંય. એમ અહીંયા આગળ ભગવાન લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, આ વાદળ આટલા નીચે સંપન્ન છે, વરસાદવાળા છે, ઠંડકવાળા છે, ધરતીને અત્યારે પાણી જોઈએ છે, ઠંડક જોઈએ છે, જીવોને પણ વરસાદ જોઈએ છે, પણ એ બધા અને આ પોતે સંપન્ન છે જે બધાને જોઈએ છે, અને લઈને વાદળ આવ્યું છે, છતાંય ઝૂકી ઝૂકી ઝૂકીને વિનયપૂર્વક સૌને સંતોષ આપી ગયો છે. એનું નામ છે સજ્જન. જો લક્ષ્મણ, આ વાદળના છાંટા અંદરથી ફોરા પડી રહ્યા છે છાંટા, અને એક એક બુંદ જે પડે ને એ પાડને વાગે, પાડની ઉપર આમ અથડાય, વરસાદના મોટા ફોરા પડતા હોય, નાવા નીકળજો જોઈએ, બડામ વાગે, અને વાગે એટલે આમ ચમચમી જાય, આમ પાછા હટી જવું પડે. તો અહીંયા આગાડી ભગવાન કહે છે, જો લક્ષ્મણ બુંદ અઘાધ, આ ફોરાની ચોટ, એનો ઘા, આ પર્વતો કેવી રીતે કેવા સહન કરે છે એની સહનશીલતા જો.
ખલકે વચન સંત સહ જાય છે,
જેમ કોઈ સાધુ માણસ સજ્જન બેઠો હોય ને એની ઉપર કોઈ ગમે તેવો માણસ દુષ્ટ ગમે તેવો બક્યા જ કરે, બોલ્યા કરે, અંછતાય સંત સૌમ્ય ભાવે મૌન રહે. મહારાજ અહીંયા બેઠા હતા અને પેલો ખેડૂત રોજ બોલે, મહારાજ તમારે તો મજા છે, બેસી રહેવાનું, મફતનું ખાવાનું તમને મળી જાય, મહેનત કશી કરવાની નહીં, રોજ બોલતો જાય, મહારાજ હશે આ કરે. સંતરામ મહારાજ જ્યારે મંત્ર મંદિરની પર્ણકુટીરમાં બિરાજતા ત્યારે પેલો રસ્તે થઈને માણસ જાય, એ મજુ સંત દુષ્ટ વચન સંત સહ ખલકે વચન, પેલો રોજ બોલતો જાય. એક દિવસ બાપજીએ કહ્યું, આ બેસ વેલા, તને રોજ મજૂરી કરું છું ને? કે હા. કેટલા મળે? તો કે છે કે બે આના મળે આખા દિવસના, આજ 200 વર્ષ પહેલાની વાત. તો કે બેસને તને રૂપિયો અપાઈ દઈશ, તું બેસ. બેસી ગયા, ચાલો ને પેલા બે આના ચાર આના મળતા એક દાડા બૈતરું કરીને બેઠા બેઠા વગર મહેનતના રૂપિયો મળશે ને, શું આગળ છે? તો બેસી ગયો, થોડી વાર તો સારું લાગ્યું, પછી એની નજર ચંચળ થઈ, પછી શરીર ચંચળ થયું, મન ચંચળ થયું. કલાક પૂરો થતા પહેલા તો એવો નાસીપાસ થઈ ગયો, અને મહારાજની નજર ચુકવતા ઉભો થઈને બાપતા કે બાપજી, આ બેસી રહેવાનું મારું કામ નહીં, મને તમારી મજૂરીના બે આના મને પરવડશે, તમારો રૂપિયો મને નહીં હદે પરવડે. ખલકે વચન સંત સહ કહેશે. ભગવાન બુદ્ધને અને એક નજીકનો સગો 2 કલાક સુધી ગાળો ભાડી ગાળો ભાડી ગાળો ભાડી થાક્યો ને બંધ રહ્યો. તર કહે છે કે તારે ઘેર કોઈ મહેમાન આવવાના હોય, ત્યાં બધી તૈયારીઓ કરી હોય, અને એમાંની કોઈ પણ વસ્તુ એમ એ લે જ નહીં, સ્વીકારે જ નહીં, ખાય પીએ જ નહીં, એ કોની પાસે રહે ને કોની કહેવાય? કે મારી, એમાં શું પૂછો તું? તો બસ તે 2 કલાક સુધી મને ગાળો ભાડી, એમાંની એકય ગાળ મેં લીધી નથી, એ કોની પાસે રહી? ખલકે વચન સંત સહ જય છે. ભગવાન લક્ષ્મણજીને કે લક્ષ્મણ, સંત મહાપુરુષ કેટલી ગાળો આપે, કેટલાય એને નિંદા કોથલી કરે, કેટલાય એને ઉપાલન આપે, તો પણ પોતાની જાતે સ્થિર પોતાનું ભજન કર્યા કરે. જે કહેવા સાંભળવામાં અટવાઈ જાય છે ને, એ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતો નથી. આ એક સંતનો કાગળ હતો, અને હું એક વાક્ય મહારાજ ઉપર. મહારાજ જ્યારે શરૂઆતમાં, નારાયણદાસજી મહારાજ શરૂઆતમાં જ્યારે એ થયા, આવું બધું ઘણું તે વખતે 5 વર્ષ સુધી સહન કર્યું હતું, ત્યારે એક પત્ર આવ્યો હતો, એની અંદર આ એક વાક્ય લઈ લીધેલું. મહારાજ શ્રીમન કે જો આ લોકોના કહેવાય સાંભળવામાં જે અટવાઈ જાય એ પોતાના ધ્યેય સુધી પહોંચવું નહીં. એટલે આપણે આપણું કામ કરતા રહેવું, લોકોને બોલવા દેવા. દુષ્ટ વચન સંત સહેબ કઈ બસ એની મેં તો કઈ આપણને વાગવાના જ છે નહીં. જ્યાં છે ત્યાં અંતે રહ્યો. એટલે લક્ષ્મણજીને સમજાવતા કે જો લક્ષ્મણ ધૈર્ય આવું હોવું જોઈએ, ધીરજ આવી રાખવી પડે, સહેજ પણ એમાં એના માટે મનની અંદર રંગ ના ચડવા દેવો જોઈએ.
શુદ્ર નદી ભરી ચલી તુરાઈ.
અરે જો લક્ષ્મણ આટલો બધો વરસાદ પડે છે ને, આ નાની નાની નદીઓ, શુદ્ર નાની નાની નદીઓ, સહેજ પાણી મળ્યું ને આમ વકરી ઉઠી, છલકાઈ ગઈ અને ચારે બાજુ રેલાવા માંડી. અને એ અને એવી તોરી, તોરાઈ એટલે તોરીમાં નાની હોય અને છલકાઈ જાય. જે માણસ તોરી કરે ને સેજવાતમાં એમ જસથો રેવું ધન. અને પાછું કહ્યું થોડાક પૈસા મળ્યા ને બહુ ઉછળી ઉઠે અછકલા વેડા. એમાં નાની નાની નદીઓ પણ અછકલા વૃત્તિ કરી રહી છે. અને જો આ વરસાદનું પાણી જે જમીન ઉપર માટીમાં પડી રહ્યું છે ને, એ પાણી ઢાબર કીચડ થઈ રહ્યો છે. પાણી માટી બે ભેગા એટલે કાદવ થાય ને, અને જીવને માયા બે બે લપટા એટલે એ જિંદગી કાદવ જેવી કીચડ જેવી થઈ જાય ને. જો આ દશા પ્રકૃતિનું નિરૂપણ પણ સાત્વિક ભાવ એની અંદરથી ઉપદેશ આપે, આમ કીચડ કે પણ જીવનને કીચડ ના બનવા દેશો, પાણીને પાણી રહેવા દેજો.
સમિતિ સમિતિ જલ ભરાઈ તલાવા.
અને આ બધા બધો વરસાદ પડે છે, એક એક બુંદ એમાંથી ધાર ભાઈ નેવું પડ્યું, નેવામાંથી નીકમાં ગયું, નીકમાંથી ખાબોચિયામાં, ખાબોચિયામાં તળાવમાં બીજો જો આ બધું વરસાદનું પાણી છાંટા 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 નાના નાના પડે છે, પણ એ બધા ભેગા થઈ થઈને સમિટી સમિટી આમ ચારે બાજુથી ભેગું કે ભરેહી તલાવા. અને તલાવ એ બધું જ એક સાથે ભેગું કરી રહી છે. તલાવ સૂકવું હોય કેવું લાગે, નાખું ભરાયું હોય ત્યારે કેવું લાગે. એમ તળાવ તો પોતાની રીતે આ બધા જે છૂટા છવાયા નાના નાના ફોરા પડતા હોય ને, બધું ભેગું થતું થતું હતું તળાવ, બધું પાણી આમ ભેગું સમેટી સમેટ જાણ સમેટી રહ્યા હોય, પણ એવી રીતે વરસાદનું જળ સમેટી ભેગું કરી રહ્યા છે. જીમી સરિતા સાગર મહ જાય, તેમી સદગુણ બિનહી બોલાય. એમ સદગુણ પણ સજ્જનની પાસે વગર બોલાય પહોંચી જાય. દશરથજીની સંપત્તિનું વર્ણન કરતા અને તે વખતે કહ્યું છે, ચાર દીકરા તે ભગવાન સ્વયં, આવો વૈભવ મહારાજ દશરથ. એટલે જેમી સદગુણ સજ્જન એ સંપત્તિ પણ સજ્જનની પાસે એમને પહોંચી જતી હોય છે. એમ રેલાતા રેલાતા બધાય પાણી આખરે તળાવમાં જ ભરાય ને, અને તળાવ છલકાય આવે મહારાજ ના પાસે પહોંચી જતા હોય. વરસાદનું પાણી ગમે એટલું ઊંચું પડ્યું હોય છાપરે વરસાદ રસ્તાની અંદર પણ બધું જઈને આખરે તળાવમાં જ. અને એથી મોટો સદગુણનો ભંડાર દરિયો, આખી આખી દુનિયાની નદીઓના પાણી ભર્યા જ કરે, ભર્યા જ કરે, સદગુણ લીધા જ કરે. સરિતા જલ જલ નિધિ મહુ, આમ નદીઓના પાણી પણ જલનિધિ દરિયાની અંદર સમુદ્રની અંદર આમ વહ્યા જ ભર્યા જ કરે.
હોઈ અચલ જીવ હરિ પાણી.
કેટલો સરસ ભાવ આપ્યો છે કે જીવો તો આ સૃષ્ટિમાં અનેક છે, પશુ પક્ષી જીવ જંતુ વનસ્પતિ માણસ કેટલા બધા છે, જલચર થલચર કોઈ સંખ્યા ખરી એની ગણતરી. એમ વરસાદના ટીપા છાંટા પડે એની કોઈ ગણતરી ખરી. માણસ કોઈ પણ જીવ જન્મે ને મરે વાદળમાંથી છાંટો જુદો પડ્યો, જન્મ્યો, નીચે આવ્યો ત્યાં સુધી એનું અસ્તિત્વ રહ્યું અને જમીન ઉપર પડ્યો અને બધા પાણી ભેગા થતા 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 એ બધા જીવો પાછા એક બનીને એક સ્વરૂપ પરમાત્માની અંદર પાછું વિલીન થઈ ગયું. હોય અચલ જીમી જીવ હરિપાય યથા ગચ્છંતિ સાગરમ સર્વદેવ નમસ્કાર. આમ બધું જ ભગવાનના તરફ જઈ રહ્યું છે. આખી સૃષ્ટિ એક સનાતન સત્ય છે, વેદની દ્રષ્ટિ છે ઋષિઓની, કે આ બધી સમગ્ર સૃષ્ટિ ફરતી 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 ગોળ 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 ફરતી, તિલક ચોરાસી હોય કે આ નભોમંડળ નક્ષત્ર મંડળ હોય, એ બધા જ એક જ કેન્દ્રની અંદર ભમી રહ્યા છે. નક્ષત્ર નેમી નક્ષત્રી જેને કહ્યું કે બધાના ની ધરી સ્વરૂપ એ કેન્દ્ર એ પરમાત્મા છે. અને આ બધા ફરતા ફરતા પેલા ભમરો હોય ને પાણીની અંદર, એ પાણી બધું અંદર એની અંદર જ જાય. એમાં સમસ્ત જીવ જગત માત્ર સ્થળચર જળચર જે કંઈ જળચેતન છે બધું જ એ બધું જ પરમાત્માની અંદર જઈને સ્થિર થાય છે. વરસાદના બધા જ પાણીના એટલા બધા અબજો અગણિત ટીપા આ જીવાત્માઓની માફક પણ બધા જ એકમાંથી બીજામાં ભળતા 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 આખરે લચ્ચોરાશીની ફરી ફરીને જેમ સમુદ્રની અંદર બધું પાણી એક થઈ જાય, પછી એ વાદળ જુદું ના હોય, ટીપા જુદા ના હોય, એ નદી જુદી ના રહે, તળાવે જુદા ના રહે, પણ બધું જ પાણી સમુદ્રનું. એમ આ જીવ સૃષ્ટિ સકલ જગત માત્ર એક જ પરમાત્માની શક્તિ છે. હોય અચલ અને બધા જ જીવો પરમાત્માની અંદર સ્વસ્વરૂપમાં ભળી જઈને જ પરમ સ્વરૂપમાં ભળી જઈને એ સ્થિર અને અચલ થઈ જાય છે. પછી ને જવા આવવા પણ રહેતું નથી. ભગવાન લક્ષ્મણજીને આ સત્સંગ કરાવી રહ્યા છે. વરસાદ પહેલો પડે અને બે ચાર પાંચ દિવસ થાય એટલે આખી ધરતી લીલી છમ થઈ જાય, જાણે લીલી ચાદર ઓઢી હોય ધરતી માતાએ. એમ હરિત ભૂમિ ત્રણ ઘાસ ઉગી નીકળ્યું અને એટલું બધું ઘાસ ઉગી સંકુલ ઉગી નીકળ્યું જેને કારણે આખી ધરતી હરિત થઈ ગઈ. અને ઘાસ એટલું બધું ઉગી જાય રસ્તામાં, રસ્તો કેડીએ ના જડે, રસ્તા બધા ઢંકાઈ જાય અને બધે ચારે બાજુ ઘાસ 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 લીલું લીલું, અને ક્યારેક તો પગ મૂકવાની પણ ઈચ્છા મન ન થાય, રસ્તો જડે નહીં, બધા રસ્તા બંધ થઈ ગયા ઘાસ ઉગી. એટલે પાખંડ પ્રપંચ દંભ બહુ જ ઉભો થાય, ઉગી નીકળે માણસના જીવનમાં ઘમંડ દંભ જેને કહેવાય. દંભને લીધે માણસ પોતાના જીવનને છવાઈ જતો, સાચું જીવન છવાઈ જતું હોય છે. જેમ ઘાસ ઉગે એટલે ધરતીની માટી ઢંકાઈ જાય અને પાછું ઘાસ સુકાઈ જાય, એટલે એમ દંભ પણ પાખંડ દોળ દંભ જેને કહેવાય ને એ માણસના જીવનમાં ઉગી નીકળે ને એટલે પોતાની જાત પોતાનું સ્વરૂપ અંદર ઢંકાઈ જાય, સત્ય સ્વરૂપ અંદર ઢંકાઈ જાય અને એને કારણે હું કોણ છું એને જરાય સમજણ ના પડે. જેમ ઘાસ ઉગે અને રસ્તા જડે નહીં એમ દંભ અને પાખંડ માયાનો ઉત્પન્ન થાય ને, એટલે માણસનો પોતાનું ગંતવ્ય લક્ષ્ય ના જડે અને પોતાનું લક્ષ્ય રૂપ આત્મા નિજ સ્વરૂપ પણ બધું ખોવાઈ જાય, સમજણ જ ના પડે ક્યાં છે શું છે કેવું છે. જેમ રસ્તો ક્યાં જાય છે અને કઈ છે એ ખબર ના પડે એમ નિજ સ્વરૂપ પણ માણસ ભૂલી જતો હોય છે. દંભ ને આડંબર ને મિથ્યા માયા વૃત્તિથી લુપ્ત ભયે જેમ સદગ્રંથો પણ, કારણ કે માણસની વૃત્તિઓ દાંભિક થઈ જાય એટલે દંભમાં જીવવા માંગતો હોય તો જે સદગ્રંથો છે એની આજ્ઞા છે એનો ઉપદેશ એ બધું ધીરે ધીરે ઢંકાઈ જાય, લુપ્ત થઈ જાય, દેખાય જ નહીં. માણસના જીવનમાં જ્ઞાન હોય એ જડે જ નહીં જ્યાં દંભ આવી જાય. એટલે આડંબર દંભ ડોળ